મને શ્રાપ જો દિન ના અતિ ભલે કેમ. ભલે બુદ્ધિ ગમે તેવી કુબુદ્ધિ ઉત્પન્ન થઈ હતી, દુરાચારી બુદ્ધિ ઉત્પન્ન થઈ, પણ જયારે એ અહલ્યાને પોતાનો રામ ઓળખાયો ત્યારે પાપ વૃત્તિ આપોઆપ હટી ગઈ, અને એ જ ગૌતમ ઋષિએ ફરી પાછો એનો સ્વીકાર કરી લીધો. ઉદ્ધાર જેને કહેવાય એમ. અહીંયા આગળ ગોવર્ધનને ઉદ્ધાર કર્યો, તોડ્યો છે જીવન, એ જ ગોવર્ધન પર્વત છે. અંદર બેઠેલો જે આત્મારામ છે એ જ ભગવાન ગોવર્ધન. આમ સમગ્ર શાસ્ત્રની કથાઓ પણ જીવન સાથે વણાયેલી છે, અને એ વૃત્તિઓને શાંત કરીને સમજણ પૂર્વક વ્યક્તિ પોતાના જીવનને ઉન્નતિના માર્ગે લઈ જાય, એ જ માત્ર ઉદ્દેશ. અતિ કૃપા કરીને અવધૂતે જય મહારાજે આપણને આ બોધ આપણા જીવન સાથે ઘટાવીને આપી દીધેલો. કથા સાંભળીએ ભાગવતની, કૃષ્ણની, પણ એમાંથી જે અધ્યાત્મ રહસ્ય છે, જેમ અધ્યાત્મ રામાયણ અધ્યાત્મ રહસ્ય ભાગવતનું પણ અહીંયા ગાળી આપણને મહારાજે આપી દીધું. કથાઓના, સત્સંગના, શ્રવણના આશ્રય કરીને આપણે આપણી જાતને શુદ્ધ કરવાની, પવિત્ર કરવાની, બને એટલું આપણા વિચારને ના સ્તરને ઉપર ઉઠાવી અને આપણો ઉદ્ધાર આપણે પોતે કરવાનો. ઉદ્ધરે આત્માનું, આત્મા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો, બીજો નહીં. એમ માત્ર શબ્દ તમને આપીશ, સદગુરુએ આપ્યો એટલે આટલું કરજો. જો રસ્તા ઉપર એક લખેલા પથ્થરના કહેવાથી કે આ દિશાએ આ માર્ગ છે ને આ ગામ આટલા કિલોમીટર દૂર છે, અને આ બાજુ જશો તો આ ગામે આટલા કિલોમીટરે આ ફલાણું ગામ આવશે, એક પથ્થર તમને કંઈક કહી જાય છે, દિશાની સૂચન કરી જાય છે કે આ રસ્તે તમે જાઓ તો તમારે જ્યાં પહોંચવું છે ત્યાં આટલું દૂર છે, પહોંચી જશો. એમ સદગુરુનો શબ્દ પણ એકમાત્ર આદેશ છે કે આ રસ્તે જાઓ, તમે ત્યાં પહોંચી જશો. પણ ત્યાં ને ત્યાં જ બેસેલા રહીએ, ત્યાંથી આગળ ન વધીએ તો એ આગળ પોતાના લક્ષ્ય સુધી પહોંચી નહીં શકે. શબ્દ, શબ્દને ગતિ છે, શબ્દને એનું સ્વરૂપ છે, શબ્દમાં એની શક્તિ છે, અને શક્તિ એ શબ્દની સાંભળતાની સાથે એનો પ્રતિભાવ મળતો હોય છે, એનો જવાબ મળતો હોય છે. તમે કોઈ સારો પ્રશ્ન કરો, તમને સામેથી એનો ઉત્તર મળશે. પણ તમે આવેશમાં આવીને ઝઘડો કરવા માંડો એની સાથે, તો તમને એવા ને એવા શબ્દો, એવા જ વાક્યો શબ્દો તમને સામેથી મળશે. દરેક શબ્દમાં એની પોતાની શક્તિ છે, અને એ શક્તિ તમને તમારા માર્ગે આગળ લઈ જાય છે. એ શબ્દ શક્તિશાળી છે, અને એમાં દરેક વ્યક્તિ જો સમજે એ શક્તિને, શબ્દની શક્તિને ઓળખવી પડે. શબ્દ ઓળખીને શબ્દની માય, બોલો, શબ્દ ઓળખીને શબ્દની માય. તમને જે કઈ શબ્દ આપે એને સમજો, એને ઓળખો, એનો અર્થ શું થાય છે, એની શક્તિ શું છે, એ શબ્દની અંદર કયું તથ્ય છે, કયું તત્વ છે એને ઓળખો. ઘણીવાર માણસ મગજ એક બાજુ મૂકી દે ને ત્યારે કોઈ એક વાક્ય બોલ્યો હોય એમાં શું બોલ્યો એ સમજે જ નહીં, ઉપર થઈને જતું રહે કે શું કહેવા માંગે છે, એ પછી ભોટ કહેવાશે, મૂર્ખ કહેવાશે. પણ જે કઈ શબ્દ મળ્યો કોઈ પણ વ્યક્તિ પાસેથી, કયા કઈ ભાવનાથી, કયા ઉદ્દેશથી શબ્દ આવ્યો છે એને સમજીને તમે એનો અર્થ કરી શકશો. અને એટલે કહ્યું શબ્દ ઓળખીને શબ્દની માં. તમારી વૃત્તિઓને એમાં ઉતારો. જો શબ્દ સાત્વિક હશે તો તમને આનંદ આપશે, શાંતિ આપશે, ભગવત પ્રીતિ આપશે. પણ એ આવેશવાળો શબ્દ હશે તો તમે એને ઓળખીને તમે ઉશ્કેરાઈ જશો, ગુસ્સે આવી જશો, ઝઘડવા બેસી જશો. પણ એ જ શબ્દ જો વિલાસીને વાસનાઓનો હશે, શબ્દ ઓળખીને શબ્દની માય, તો તમારી વૃત્તિઓ એ વાસનાની અંદર ઉતરી જશે, વિકૃતિ આવતી જશે. શબ્દને ઓળખો છો ત્યારે શબ્દની અંદર ઉતરી જાઓ છો. એમ અહીંયા આગળ શબ્દ ગોવાળીએ. ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો શિષ્યને ઓળખી શકે તો જ એમાંથી પાર ઉતરી શકે, એમાંથી કંઈક શક્તિ મેળવી શકે, એના આદેશને ઝીલી શકે. પણ શબ્દનો અર્થ જ ન સમજતો હોય કે મને શું કહ્યું, કથા સાંભળવા બેઠા છીએ કશી સમજ જ ન પડતી હોય તો એ શબ્દને ઓળખી નથી શકતો. પણ સાંભળ્યા પછી એનું ચિંતન મનન કરે ત્યારે ક્યારેક ક્યારેક ચિંતન મનનમાંથી પણ એ શબ્દનો ચમકારો આવતો હોય, અરે આની અંદર આ શક્તિ છે, આ વાત કહેલી છે આની અંદર, એમને એમ ના સમજે. પેલા પણ એકવાર મેં તમને વાત કરી છે મારો અનુભવ કે 18મા અધ્યાયનો 47-48મો શ્લોક છે, સહજમ કર્મ કૌંતેય સદોષમ વિનત્યજી. એને પેલા કેટલી વાર પાઠ કર્યો હશે, હજાર વાર, કેટલી વાર કંઠસ્થ પણ બોલાયો હશે જીવનમાં. પણ એક ભયંકર આંધીને તોફાન હતું તે સમયે એટલી મોટી ગીતા આમ પથ્થર ઉપર દિવાલ પર લખાયેલી, પણ માત્ર આ એક જ શ્લોક ઉપર આખું મન વૃત્તિ બધી કેન્દ્રિત થઈ ગઈ. સહજમ કર્મ કૌંતેય સદોષમ વિનત્યજી. અને એ વાંચતાની સાથે એની અંદરનો જે અંદર આવેશ ને આક્રોશ હતો એ તરત જ શાંત થઈ ગયો, જેમ ભયંકર બવંડર હોય ને શાંત તોફાન શાંત થઈ જાય. શબ્દ ઓળખીને શબ્દની મહ, એ શબ્દમાં કઈ તાકાત છે, એને તમે ઓળખી શકો ને તો એમાંથી તમે બધું ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. એ જે શબ્દ સહજમ કર્મ કૌંતેય સદોષમ વિનત્યજી, એને ત્યારે ઓળખ પડી કે આની અંદર આ શક્તિ છે. એ આ કરમસદ છોડીને ભાગી જવાનું જે તોફાન હતું ને એ શાંત થયું અને હું ત્યાંથી પાછો આવ્યો છું, સોમનાથથી પાછો. શબ્દને ઓળખવો, ઉસકી પહેચાન કે મારા માટે આ શબ્દ કઈ રીતે વાપર્યો છે, આ શબ્દ મને કઈ અસર કરશે કે જેથી હું મારું પોતાનું કલ્યાણ થશે કે મારું પતન થશે. શબ્દ ગોવાળીએ ટેક જ કરી. એ શબ્દની જ્યારે આમ દ્રઢતા આવે કે નહીં બસ આપ્યું છે એટલે મારે આ પ્રમાણે કરવાનું જ છે, આ માર્ગે જ ચાલવાનું છે. જેમ એક પથ્થર કે આ માર્ગ આ તરફ જાય છે, તો આ તો સદગુરુનો માર્ગ છે, માર્ગ બતાવવામાં આવ્યો છે. અને સદગુરુ આદેશ આપી દેશે, દિશા આપી દેશે, જવાનું મારે ને તમારે. પણ જ્યાં તમે કર્મઠ જ નહીં બનો, તેથી આગળ ગુરુની કૃપા ખરી, કૃપા સાધ્ય ખરું, માર્ગની દિશા તમને બતાવી દીધી, કૃપા સાધ્ય. પણ પુરુષાર્થ ચાલવાનું તો કરવું પડશે. રસોઈ પીર બનાવી ગઈ, પીરસાઈ ગઈ, થાળી પણ તમારી આગળ મૂકી, પણ મોઢામાં કોળીઓ મૂકવાનું કામ તો, અરે કદાચ કોક મોઢામાં કોળીઓ મૂકી દે પણ ચાવવાનું કામ તો જાતે કરવું પડશે, ખાવાનું કામ. પણ ખાવાનું કામ જાતે ના કરીએ તો અશક્ય છે ભૂખનું દુઃખ તમારું નીકળવાનું. એમ આ જન્મ મરણનું ભવ દુઃખ એ સદગુરુ તમને આપી દીધી કોઈક વસ્તુ લે આ સમજીશ. કો કહેતે શબ્દ સજીવન મૂળી, સજીવન મૂરી સદગુરુએ આપી. પણ એ મૂળિયું એ ઔષધ એને તમારે ગળવું તો પડશે. દવા તૈયાર કરીને આપી દીધી કે લો આ, પણ બીજો કોક પી જાય ને ખાઈ જાય ને આપણને મળતું હોય. શબ્દ ગોવાળીએ તે કહ્યું, જે ઔષધ સદગુરુ આપે એને તમે લઈ લો બસ, વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક. કોઈ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે એટલે પછી આપણે લઈ જ લઈએ છીએ, એને એમ નથી કહેતા આનાથી શું થશે, આ ગોળી શેમાંથી બની છે, આનાથી સારું થશે કે નહીં થાય, એની અંદર વિશ્વાસ છે. માટે તમે એનું પ્રિસ્ક્રિપ્શન હાથમાં લઈ લીધું અને દવા લાવીને ખાવા માંડી, તમને સારું થયું. એમ સદગુરુ તમને જે કંઈ લખીને મંત્ર આપી દે પ્રિસ્ક્રિપ્શન, ભવરોગ વૈદ્ય છે, લખી આપ્યો આ મંત્ર લે, શ્રદ્ધા વિશ્વ, જેમ ડાક્ટર ઉપર શ્રદ્ધા રાખો છો શરીરનો રોગ કાઢવા માટે, એમ ભવરોગને કાઢવા માટે સદગુરુએ આપેલા એ શબ્દરૂપી પ્રિસ્ક્રિપ્શન ઉપર તમારે વિશ્વાસ રાખવો જ પડશે. હે મહારાજ, આની માળા કરીશ તો મારું કંઈ ઠેકાણું પડશે ખરું? લભી રેવા દે, નથી કરાવી માળા કરી, વિશ્વાસ નથી. શબ્દ ગોવાળીએ ટેક કરી. જ્યારે આપણને સદગુરુના આપેલા શબ્દમાં પૂરેપૂરો વિશ્વાસ, નિષ્ઠા, ભક્તિ હશે, ત્યારે જ આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરી શકીશું. પોતાના જીવનને આ વ્યવહારિક દુનિયાવી ઉકારડામાંથી બહાર કાઢવા માટે, કૂવામાંથી, ખાડામાંથી બહાર નીકળવું હોય તો કોઈક સહાયક જોઈશે, એનો આશ્રય લેવો પડશે, તારે બહાર નીકળી શકાશે. એમ સદગુરુ આ ભવકૂપમાંથી બહાર કાઢે છે. તેને પરહી ભવકૃપા, એ ક્યારે પણ આ જગતના જન્મ મરણના ખાડાની અંદર, કુવાની અંદર, અંધારા કુવામાં ક્યારેય નહીં પડે. આમ અટલ વિશ્વાસ હોવો જોઈએ, અને તો જ આપણું આ પથ્થરની માફક, પહાડના પથ્થરની માફક પડી રહેલું આ જીવન, ગોવર્ધન એ પહાડ છે કહીએ, કોઈ ચેતના નથી, પણ છતાંય એ ગોવર્ધન રૂપી પહાડ પથ્થરને ભગવાન એને તોડી લે, એને ઉઠાવી લે, એમ આત્મા અંદર ભગવાન બેઠેલો છે. એને આ પતિત એવા, દુરાચારી એવા જીવનમાંથી, આ વ્યવહારના દુઃખ, દુનિયાવી દુઃખ, દુનિયાદારીમાંથી એને ઉઠાવી લેશે. ભલે જડ છે શરીર, અંદર આત્માની અંદર ચેતના છે, અને એની પાસે વિશ્વની શક્તિ છે, સૃષ્ટિનું સર્જન કરવાની શક્તિ છે, અને આ શરીરને એમને અધરવું રાખે છે. અતોલ ગોવર્ધન તોલે, બાકી શરીરને, મૃત શરીરને એમને ઉભું રાખ, અધર રાખવો જોઈએ. આમ આ થશે, આમ સહેજ ઊંચો કરશો તો એ પડી જશે. જેને બીજો ન અધર રાખી શકે એને આત્મારામ ભગવાન અંદર બેઠેલો અધર રાખે, એને સમૃદ્ધ બનાવે. સમૃદ્ધ એટલે ઇન્દ્રિયોને પતિત નહીં થવા દે, ઇન્દ્રિયોને ખોટા માર્ગે, દુરાચારના માર્ગે, ભોગ વૈભોગ ભોગવના માર્ગે નહીં જવા દે. સદગુરુ મળ્યા છે, આત્મારામને જાગ્રત કર્યો છે અંદરના ઈશ્વરને, અને પોતાના શરીરને જે અત્યંત પતિત અવસ્થા છે એને સદવૃત્તિઓ દ્વારા, બ્રહ્મ વિદ્યા દ્વારા, આત્માનુભૂતિ દ્વારા એનો ઉદ્ધાર કરાવે છે. અતોલ ગોવર્ધન તોળ્યો. અને જીવનની તુલના કોની સાથે થઈ શકશે? આ શરીરની તુલના કરો તો ખરા. કરોડો રૂપિયા આપી દેતા તમે તમારું શરીર કોઈને આપશો ખરા? કે મારે જોઈએ છે, તો અતોલ છે, એની કોઈ તુલના ન થઈ શકે, એની કિંમત ન ચૂકવી શકાય. છતાંય એ ખાડાની અંદર પથ્થરની માફક પડ્યું છે, જડ થઈને, પણ સદગુરુ શબ્દ આપે એને પાછો વાળી લાવે, અને ગોવર્ધનની માફક ભગવાન આત્મારામ સ્વયં એને કૃષ્ણની માફક જોત જોતાની અંદર આમ ટચલી આગળીએ, એટલે વિના પ્રયત્ને આત્માનું સામર્થ્ય કેટલું બધું હશે, આત્માની શક્તિ કેટલી હશે, કે વિના પ્રયત્ને આખા શરીરને, અરે આખા જીવનને મોક્ષને માર્ગે, બ્રહ્મને માર્ગે, પોતાના સ્વસ્વરૂપને માર્ગે લઈ જાય છે એની ઉન્નતિ, એનો ઉદ્ધાર. ભગવાન અનેકનો ઉદ્ધાર કરે છે, આત્મારામ નું અનુસંધાન કરીને, અને એ ભગવાન આત્મારામ આપણો પોતાનો ઉદ્ધાર કરે છે. રાવણનો ઉદ્ધાર કર્યો, અહંકારને દૂર કરાવીને, વાલીને પણ વાસનાઓથી મુક્ત કરી એનો પણ ઉદ્ધાર કર્યો. અને જે સીતારૂપી બ્રહ્મબુદ્ધિ જે રાવણ જેવી હલકી વૃત્તિના હાથમાં પડી હતી એને પણ પાછી મેળવીને આત્માની સાથે પોતાની બ્રહ્મ વિદ્યાને, બ્રહ્મ બુદ્ધિને પોતાની સાથે સ્થાપી. એ છે આત્મ ઉદ્ધાર, એ છે ગોવર્ધનનો ઉદ્ધાર. આમ મહારાજે જિજ્ઞાસા પણ કરાવી 5 પ્રશ્નોથી, અને 5 પ્રશ્નોને ધર્મગ્રંથોના અધ્યાત્મ રહસ્ય વડે આપણને આપણા જીવનના ઉદ્ધારને માટેની પણ એક દિશા બતાવી, અને માર્ગ માટે માત્ર સદગુરુ શબ્દનો સૂર્ય ઉદય થયો. ત્રિવિધ તિમિર તરત ત્રાસી, મોહ નિદ્રા મટી. એ રીતે ઉદ્ધાર પતન અબ મેરા હે, પ્રભુ તારા હાથની અંદર છે. આત્માની આત્મા, પોતાનો જ આત્મા એનો ઉદ્ધાર કરી શકે અને પોતાનો જ આત્મા એનું પતન પણ કરી શકે છે. અહીંયા ભગવદ્ ભાવથી આત્મારામ સાથે બેસી અને શરીરરૂપી ગોવર્ધનનો ઉદ્ધાર કરાવ્યો મહારાજે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સંતરામ મહારાજ.